તારીખ 25/7/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 166 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 677
166માં પ્રત્ય ચાલે છે એનું બીજું વચનામૃત કાલે ચાલતું હતું આપણે કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવો ઉપદેશની ભાષામાં એમ કહેવાય કે સદગુરુનો શોધ કરવો ન કરતો હોય એને વાસ્તવિકતા એવી છે કોઈ પણ જીવને જ્યારે પહેલી વહેલી એવી ખબર પડે કે એક આત્મજ્ઞાન એક એવું જ્ઞાન છે આત્મ સાક્ષાત્કાર એક એવું જ્ઞાન છે કે જો જીવને એવું આત્મજ્ઞાન કે આત્મ સાક્ષાત્કાર થાય તો એના જન્મ મરણના ફેરા ટળી જાય 84 લાખ યોનિમાં જીવ જન્મે છે અને મરે છે જન્મે છે ને મરે છે એ બધી દુઃખની પરંપરા સિલસિલા આખી બંધ થઈ જાય અને એવું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની શક્યતા આ મનુષ્ય ભાવમાં બહુ જ સારી શક્યતા છે બહુ જ સારી તક છે શું તો ફર્સ્ટ થોટ પહેલો વિચાર શું આવે એની અંદર કે હું આ વિષયમાં સાવ અજાણ્યો છું મને કાંઈ ખબર નથી તો જેને આવું આત્મજ્ઞાન કર્યું હોય પ્રાપ્ત થયું હોય એની પાસેથી આ જાણી સમજી લીધી આ પહેલો વિચાર આવ્યા વગર રહી જ નહીં યથાર્થતામાં તો યથાર્થતામાં પહેલો જ વિચાર આવે છે એમાં સંસ્કારી જીવ હોય તો પૂર્વના સંસ્કાર લઈને આવ્યા પણ પોતાને તો ખબર નથી કે હું સંસ્કાર લઈને આવ્યો પણ એ વિચાર આવે છે સંસ્કાર વશ કે મારે આત્મજ્ઞાન કરવું જોઈએ એ વિચાર સંસ્કાર વશ જ આવ્યો છે એ ઉભાપો અંદર સંસ્કારમાંથી જ ઊભો થયેલો છે પણ વર્તમાનમાં પોતે જાણ્યો છે એ વાત નક્કી છે પહેલો જ વિચાર આવે કે આનો જાણકાર કોણ છે એ સિવાયમાં બીજો કોઈ ઉપાય નથી એટલે એને પહેલો જ વિચાર સદગુરુની શોધ કરવાનો આવ્યા વિના રહેતો નથી એ વાસ્તવિકતા છે એ વાસ્તવિકતાને ઉપદેશની ભાષામાં સમજાવે છે કે કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવો કોઈ પણ પ્રકારે એ શેમાંથી આવ્યો કે એવો જ ભાવ આવે કે કોઈ પણ પ્રકારે મને આવા સદગુરુ જોઈએ આવા આત્મજ્ઞાની પુરુષ વિના આ વાતમાં આપણે એક ડગલું પણ આગળ વધી શકીએ એવી કોઈ પરિસ્થિતિ નથી અને હાથેડા પણ કરવા જતાં કંઈક બીજી બાજુ વ્યૂ જવાય તો ઓર મુશ્કેલી વધે સૂતર ગૂંચવાઈ જાય જ્ઞાનનું સૂતર ગૂંચવાઈ જાય એટલે પુસ્તક વાંચીને જ્ઞાન કરી લો એ વિચાર સરળતામાં નથી આવતો હા એ અસરળતાનો વિચાર છે અથવા બહુ કડક ભાષામાં કહીએ તો આઉટ ઓફ કોમન સેન્સ છે કેવી રીતે કે એક સામાન્ય બુદ્ધિનો માણસ ભરવાડ ગણાય છે આપણા માણસોની અંદર કે ઘેટા બકરા ઢોર ચરાવતો હોય કાંઈ બુદ્ધિ ન હોય ભીણો ન હોય એને રોજ ઢોરની હારે રહીને ઢોર જેવી જાડી બુદ્ધિ હોય એની એ માણસને રોગ થાય ને પીડા થાય તો એ મેડિકલ બુક્સ ખરીદવા જાય કે પહેલાં હું ભણી લઉં પછી વૈદકીય પુસ્તકો વાંચી લઉં એવો વિચાર એને આવે? કોમન સેન્સમાં એ વિચાર નથી આવતો એમ મારો. કોમન સેન્સમાં એ જ વિચાર આવે છે કે કોઈ વૈદ ડાક્ટર પાસે મારે જવું પડે કે ભાઈ આ મને શું થાય છે, મને કેમ આમ થાય છે, તમે જાડા થઈ ગયા, મને કેમ જાડા થઈ ગયા, હું તો રોજ છાશનો રોટલો ખાઉં છું, આજ કેમ જાડા થઈ ગયા, એને કાંઈ ખબર નથી શું કારણ થઈ ગયા. કારણ કે વિષય ડાક્ટરનો છે તો સામાન્ય બુદ્ધિમાં એને એટલું સમજાય છે કે મારે ડાક્ટર પાસે જવું જોઈએ. તો આપણે ચતુરમાં ચતુર માણસો ગણાઈએ છીએ. વેપાર ધંધો બુદ્ધિથી કરનારા માણસો તો ચતુર ગણાય ને, સંસાર તો ચતુરાઈ છે જ બધી. કે છોકરાનું હપણ કરવું હોય તો હામાવાળીની દીકરીની કેટલી પરીક્ષા કરવી, હે, કેટલી તપાસ કરવી, પછી ભલે એમાં ખત્તા ખાય, પણ ચતુરાઈ કેટલી કરે છે. જો મારા મામાને પૂછી લો, મોટા ભાઈને પૂછી લો, અમારે બધાની સલાહ લેવી પડે આમાં, મિત્રો એને પછી ખોટું લાગી જાય. આ બધા માના છે, બધી ચતુરાઈ છે, એને પોતે ધાર્યું એ કરતા હોય, એને ગમે એ કરવાનું હોય, પણ હું આને પૂછી લઉં આને પૂછી લઉં કંઈક પગથિયા મૂકે ઓલા નહીં. હવે આ બધી ચતુરાઈ સંસારની આવડે છે જીવને, આની અંદર ડાપણ કરવા જાય છે. હું મારી મેળે કરી લઉં, ચોપડી વાંચીને કરી લઉં, કોઈ દી ન થાય. અને નહીં થવાનું કારણ છે કે આત્મજ્ઞાન છે એ પ્રેક્ટિકલ નોલેજ છે. જ્ઞાનના બે પ્રકાર છે, થિયરેટિકલ નોલેજ અને પ્રેક્ટિકલ નોલેજ. હવે પુસ્તકમાં થિયરેટિકલ નોલેજ છે, પ્રેક્ટિકલ નોલેજ પુસ્તકમાં ન આવે. એટલે એ જે મોટો ભાગ છે આ કાર્યનો, જે મહત્વપૂર્ણ મોટો અંશ છે, એ તો પુસ્તકમાં એબસન્ટ છે. પુસ્તક વાંચી વાંચીને કેવી રીતે માણસ આત્મજ્ઞાન કરી શકે, એ કોઈ શક્યતા જ નથી. બીજું એકના બદલે બીજું સમજશે તો પુસ્તક એને નહીં કે તારી સમજણ ફેર થઈ. અહીંયા એક શબ્દના 20 અર્થ થતા હોય, ક્યાં કયો અર્થ કરવો એ પુસ્તક તો કહેવાનું નથી. કેવી રીતે એ વિષયના તજજ્ઞ સિવાય એ વાત કેવી રીતે એને કોઈ સમજાવે? અહીંયા આમ નથી કહેવા માંગતો, પણ અહીંયા આમ કહેવા માંગે છે. બીજું, દરેક વાત કહેવા પાછળ કાંઈ ને કાંઈ અભિપ્રાય હોય છે, અને એ અભિપ્રાય કાંઈ વાતે વાતે કોઈ કહી શકાય એવી ચીજ નથી. તો કઈ વાત કયા અભિપ્રાયથી કહેવાની છે એ કંઈક વાંચનારને ખબર ન પડી જાય તો અભિપ્રાયની ભૂલ થઈ જાય. કેટલાય પડખા છે, આને ભૂલ થવાના ઘણા ચાન્સીસ છે. એટલે આની અંદર પ્રેક્ટિકલ નોલેજમાં પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ અનિવાર્ય છે. આપણે નિર્વાણ દર્શનની કેળીમાં બીજું પ્રકરણ એ આવશ્યકતા ઉપર લખ્યું છે. મુમુક્ષુની ભૂમિકામાં જ્ઞાનીના પ્રત્યક્ષ યોગનું મહત્વ પ્રકરણનું નામ એટલું લાંબુ લાંબુ રાખ્યું છે. પછી એનું મહત્વ કેવી રીતે છે એ વિષય ઉપર ચર્ચા કરે છે 30 પાનામાં. એનો સંક્ષેપ અહીંયા એક વચનમાં કૃપાળુદેવ કરે છે કે કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવો, શોધ કરીને તેના પ્રત્યે તન મન વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી. એટલે અભિપ્રાયમાં એમ આવવું જોઈએ કે મારે શરીરનો સેવા આપવી પડે, કે મારે શરીરની સાતા સાતા, કે મારે શરીરની અનુકૂળતા પ્રતિકૂળતા એ બધો ભોગ દેવા હું તૈયાર છું. જો મને સત્સંગ મળતો હોય તો મનમાં બુદ્ધિ અર્પણ કરી દેવી કે હું કાંઈ સમજતો નથી, હું આજ અજાણ્યો છું, અને જેમ કહો એમ મારા મન પ્રમાણે મારે ચાલવાનું નથી, મને મન થાય એ મારે કરવાનું નથી. આમ સત્સંગમાં આવવાની કાંઈ ફી નથી, બરાબર છે. પણ આવી વાત આવે ત્યારે એમ થાય કે આ તો બધું લખાવી લીધું, તન મન વચન અને આત્મા બધું લખાવી લીધું, એના જેવું થયું છે. એ ऐसे आपको यहाँ सत्संग में आने के लिए कोई चार्ज तो नहीं रखा गया, मैं आपको एक घंटा ट्यूशन चार्ज जैसे लगता है वैसे कोई ज्ञानी चार्ज तो रखते नहीं, तो एक घंटा बैठने का 150 रुपया देना पड़ेगा या ऐसा है या मंथली ऐसा देना पड़ेगा या ईयरली, कोई मांगते तो नहीं। फिर भी अर्पण बुद्धि उतनी आती है कि तन मन वचन आत्मा सब कुछ अर्पण करने की बुद्धि आ जाती है। तो उपदेश में ऐसे बोलने में आता है कि ऐसी बुद्धि करनी चाहिए, तो इसका मतलब कि सब मांग लिया, मांगने का सवाल नहीं है। वास्तविकता में ऐसे भाव आते हैं, वास्तविकता में ऐसे भाव आते हैं, मैं मन से वचन से तन से आत्मा से मैं समर्पित हूँ। फिर जैसा प्रसंग बनता है अभिन्न भाव से समर्पण हो ही जाता है, क्योंकि अभिप्राय तो पहले बन चुका है, तो कोई प्रसंग ऐसा बनता है तो ऐसा समर्पण हो भी जाता है, ऐसी बात है। तो उपदेश में ऐसा करने में आता है कि ऐसा करना चाहिए, बाकी ऐसा होता ही है। क्यों ऐसा होता है? क्योंकि तन मन वचन आत्मा में तो सर्वस्व आ गया, कोई चीज बाकी नहीं रही, तो ये सर्वार्पण बुद्धि क्यों? इसके पीछे कौन सा कैलकुलेशन है, हिसाब किताब क्या है इस बात का? कि जो आत्मा ने आत्मज्ञान प्राप्त था है, तो एना अनंत जन्म मरण अने सर्व प्रकारना संसारना दुखोनो नाश थाय, तो ये कितला मोटा नुकसान थे बेचो अनंत। बीजू के हवे पछीना बधा समय माटे सर्व काल माटे भविष्यना सुख शांति ने आनंद, अनंत सुख शांति ने आनंद प्राप्त थई जशे, कितलो मोटो लाभ थयो अनंत। अनंत नुकसान थी बचो, अनंत लाभ थयो, तो एने पाछळ एने सर्वस्व समर्पण नी बुद्धि आवे तो एमां कोई मोटी बात नथी, सहज एम ज आवे, स्वाभाविक रीते एम ज आवे। समझ सही समझ हो तो ऐसा हो ही जाता है, ऐसा कहने का मतलब। आप सोना खरीदने को जाता है तो 150 रुपया लेके जाता है क्या? 150 रुपया तो सब्जी तरकारी के लिए मार्केट में जाएं तो ठीक बात है, चलो किलो दो किलो सब्जी लेके आ जाएंगे, लेकिन किलो दो किलो सोना लेने या हीरा लेने को जाने का हो तो कितनी बड़ी अमाउंट चाहिए? तो हमको जैसा माल जितना माल चाहिए उतने पैमाने में पैसा देना पड़ता है ना, कीमत देनी पड़ती है कि नहीं है? तो इतना हमको लाभ होता है तो इसके प्रमाण में अपनों को देने का भाव आएगा या कम देने का भाव आएगा? कि लाभ तो भले अनंत हो लेकिन हमको तो कम ही देना है। कम मतलब क्या? कि हमारे संसार की पूरी व्यवस्था सलामत रहे, हमको भविष्य में कोई आपत्ति नहीं हो, बाकी बचे तो देना है, नहीं बचे तो हम कहाँ से देवे, हमारे पास है भी नहीं देने के लिए, फालतू का हमारा परिणाम बिगड़ जाएगा, हम ऐसा क्यों करें? अरे बिगड़ जाएगा क्या? अभी बिगड़ा हुआ ही है, ऐसे अभिप्राय में तुम्हारा परिणाम तो पहले से ही बिगड़ा हुआ है, बिगड़ने का सवाल कहाँ बाकी रहता है, ये तो बिगड़ा हुआ ही है। हाँ वो तो पहले से ही इतना परिणाम बिगड़ चुका है कि सुधरने का अवकाश आना ही मुश्किल है, सुधरने का जगह ही नहीं रहेगा। अब समझो कि हम वास्तव में हमारी आर्थिक स्थिति कमजोर है, भले आप लोगों की नहीं होगी लेकिन मानो कि ऐसा हो फिर कैसा परिणाम रहना चाहिए? हम पेट भरते हैं कि नहीं भरते? किसके लिए भरते हैं? शरीर के लिए। अगर पेट में नहीं खाएंगे तो शरीर में शरीर कैसे चलेगा? सीधी बात है। तो जब हम पेट भरने के लिए पाप करते हैं कि नहीं करते, क्या करते हैं? पुण्य करते क्या? बाजार में जाके हैं, दुकान कारखाना कुछ भी, नौकरी वोकरी सब पाप ही पाप है। संसार की कोई व्यावसायिक प्रवृत्ति में पुण्य नहीं होता, एकांत पाप होता है। क्या? वन वे ट्रैफिक है, एकांत पाप होता है। जब हम पेट भरने के लिए पाप करते हैं तो हम वो पेट भरने में जितने पैसे कमाते हैं उसमें से कुछ खींच करके निकाल करके थोड़ा पुण्य कौन क्यों क्यों नहीं करें? आत्मा के लिए क्यों नहीं करें? पुण्य के लिए नहीं, आत्मा के लिए क्यों नहीं करें? ये जो सन्मार्ग है इसके लिए तो ऐसा ही परिणाम आना चाहिए कि खिचड़ी थोड़ी कम खाएंगे। क्या? मालपुआ और मैसूब नहीं खाना है, खिचड़ी थोड़ी कम खाएंगे, लेकिन वो पैसा बचा करके हम सन्मार्ग में तो देंगे देंगे और देंगे, ऐसा अभिप्राय होना चाहिए कि जितना बने उतना योग योग और परिस्थिति अनुसार बनता है, लेकिन अभिप्राय में तो ये बात होनी ही चाहिए। ऐसी बात, ये बात रही समर्पण के। तेनी ज आज्ञानु सर्व प्रकारे निशंकता थे आराधन करो। सर्व प्रकारे निशंकता नो अर्थ ये छे कि कोई वक्त बुद्धि में कोई बात न बेसे एवी पण होय तो पण आज्ञा एटले आज्ञा। बुद्धिमान को थोड़ा तकलीफ पड़ता है, उसमें भी जिसकी प्रकृति ज्यादा आर्गुमेंट करने की है उसको बहुत तकलीफ पड़ती है। आई समझ में? तो उसमें क्या है कि एक अभिप्राय बना लेना है कि हमको आज्ञाधीन हमको रहना है। 147 नंबर का पत्र है, देखो क्या शब्द है। 147 पत्र लिखा है खिमजी भाई के प्रति। आज्ञा प्रत्ये अनुग्रह दर्शावनारू संतोषप्रद पत्र मळ्यू। एमने शू लखेलू हशे કે આપની આજ્ઞામાં હું રહું, આપની આજ્ઞામાં મારી વૃત્તિ બની રહે, એવી કોઈ કૃપા મારા ઉપર કરો કે હું આજ્ઞા બહાર ન જાઉં। અનુગ્રહ એટલે કૃપા, એવી કોઈ મારા ઉપર કૃપા કરો હું આપની આજ્ઞા બહાર ક્યારેય ન જાઉં, એવી કોઈ પત્રમાં એમણે વિનંતી કરી છે। એટલે એ વિનંતી દર્શાવનારા પત્રથી કૃપાળુદેવને સંતોષ થયો છે। આજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે। પૈસે વર્ષા લ્યો તો આજ્ઞામાં એકતાન થનારને પરમાર્થની માર્ગની પ્રાપ્તિ બહુ જ સુલભ છે। નાસ્તિમાંથી અસ્થિ કાઢવાની વાત છે। શું? આજ્ઞામાં જો એકતાન જીવ ન થઈ શકે તો એને આત્મકલ્યાણના માર્ગની પ્રાપ્તિ બહુ દુષ્કર છે, બહુ દુર્લભ છે, અને આજ્ઞામાં એકતાન થાય તો સુલભ છે, અને એકતાન થવું પણ બહુ જ અસુલભ છે। એકતાન થવું એ કાંઈ સહેલું નથી। કેમ? કે એને પોતાના બધા અભિપ્રાયો, બધી એમ આર્ગ્યુમેન્ટ, બધી દલીલો, બધા વિચારો એને એક વખત એક પર મૂકવા પડે, સાઈડમાં રાખી દેવા પડે। દ્રઢ નિશ્ચય હોવે તો, અથવા સમજ મેં એસી બાત હોવે કે ઇસે ક્યા લાભ ઓર ઇસે ક્યા નુકસાન, એ સમજ કી પકડ આ જાય તો હો સકતા હૈ। ઓગ સંજ્ઞા મેં એક અવકાશ એક જગ્યાએ બહુ બડી અવકાશ હૈ, બાકી અવકાશ હી નહીં હૈ ઓગ સંજ્ઞા મેં કિસી ભી પ્રકાર કા। એક જગ્યાએ એક કોને મેં अवकाश है वो बहुत बड़ा है। वो कोना वो है निष्काम बुद्धि, क्या निष्काम भक्ति, भक्ति पर निष्काम, अने बुद्धि अने अभिप्राय में पण निष्कामता। निष्कामता एटले शुं के मारे मारा आत्मकल्याण सिवाय कोई प्रयोजन नथी। वो तो सादी समझ में आ सकता है कि नहीं आ सकता है? वो तो सीधी सादी समझ में, बस वो बात आ गया, निष्कामता का बात आ गया, तो उसको ओग संज्ञा की भूमिका में निर्मलता आना चालू हो जाएगी। मानो के उस भव तक ओग संज्ञा नहीं छूटे। अब एक दृष्टांत ले लेते हैं कि ओग संज्ञा नहीं छूटे, इतना आगे नहीं बढ़ा, पूर्व का उतना आवरण हो गया है, पूर्व का अपराध के कारण से तो ओग संज्ञा नहीं छूटती है, फिर भी निष्कामता चालू रही जीवन पर्यंत आखिरी श्वास तक, और निष्काम बुद्धि रही तो उसका फल बहुत बड़ा है। दूसरे भव में उसको प्रत्यक्ष योग में पहचान होने का अवसर आ जाएगा, भोग संज्ञा छूट जाएगी। इतना स्कोप है, बहुत बड़ा स्कोप है, लेकिन वो एक जगह पर है निष्कामता। बहुत उसको बहुत उसको पर एक समझ जो बराबर होए, अबे तो आ एनु फल शू छे एना प्रोसेस कोई तो समझाई सके नहीं समझाता। ये तो बुद्धि नो विषय छे ने समझवो, ये तो के भाई जो अपने ओग संज्ञा जी छूटी नहीं ओळखाण थी सके एवी अपनामां निर्मलता नहीं योग्यता नहीं, पण जो निष्कामपणे निष्काम भावे भक्ति अने अभिप्राय रही जाए ने एकलो आत्मकल्याण नो ज भाव रहे तो एनु फल बहु सारो छे। तो भक्ति नी डिग्री पण वधी जशे, आज्ञाधीनता नी पण बराबर पकड़ रहेशे, ने एनु फल भविष्य में तो घणो सारो छे, एमां कोई शंका जेवी वात नथी। आ एक निष्कामता नो गुण बहु मोटो छे। किसी को बहुभाग लोगों को मान की और कुछ एक लोगों को लोभ की, कामना में दो ही प्रकृति काम करती है, एक मान की और एक लोभ की। लोभ में कोई जरूरियात वाला होता है तो उनको अनुकूलता बनी रहे ऐसा भाव रहता है कि मैं भक्ति करता हूँ, पुण्य बंधेगा तो मेरी प्रतिकूलता चली जाएगी। प्रतिकूलता अनेक प्रकार की हो सकती है, तो जिसको जैसी भी हो वो प्रतिकूलता मिटे, इसको कहते हैं आकांक्षा यानी लोभ वृत्ति। और मान में अच्छा दिखाव होना अपना क्या है कि हमारा भी कोई स्थान है, ऐसा एक भाव रहता है कि नहीं रहता है। तो उसके लिए जो कोई दिखाव है कहीं भी दिखाव करने का, धार्मिक क्षेत्र में भी, वो लालच निष्कामता की नहीं है, सकामता होगी। तो सकामता होने से मलिनता आती है और मलिनता से पहचान नहीं हो सकती। योग प्रत्यक्ष योग मिलने पर भी पहचान नहीं हो सकती, मलिनता वो काम करती है, आवरण लाती है, जीव को आवृत कर देती है। ये अपने लीधु से पहला जे चार वचनो छे ने छ पद ना पत्र में कहवा तो इज्जत तो हा पहलू जे वचन छे ने એમની નિષ્કારણ કરુણા ને નિરંતર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટ થાય છે, એ શું લીધું? કે જ્ઞાનીને બીજા જીવ પ્રત્યે કરુણા આવે છે એમાં નિષ્કામતા હોય છે. નિષ્કામતા વિધા પછી તો જ્ઞાની થયા હોય છે, એટલે જ્ઞાની થયા પછી સકામતાનો પ્રશ્ન રહેતો નથી. પણ એમને બીજા જીવોનું ભલું થાય એવી એક કારુણ્ય વૃત્તિ જન્મે છે. એને વાત્સલ્ય પણ કહે છે અને એને પ્રભાવનાનો ભાવ પણ કહે છે. એ સમ્યક દર્શનના 8 અંગમાંના 2 અંગ છે. સમ્યક દર્શન 8 અંગથી અખંડિત છે, ખંડિત નથી, ખોટખા પણ વાળો નથી. એમ કોઈ માણસના 8 અંગ સાબુત હોય તો માણસ એમ કહેવાય ને કે આ માણસ ખોટખા પણ વગરનો છે, અને પગે લંગાતો હોય તો ભાઈ એટલી ખામી છે અને એક પગે થોડોક હાલવામાં ફેર પડી જાય છે. પણ સમ્યક દર્શનને 8 અંગ સહિત જે જન્મ પામે છે અને અખંડ 8 અંગથી અખંડ એવું સમ્યક દર્શન હોય, એ બધા જ જ્ઞાનીને વાત્સલ્યને પ્રભાવનાનો ઉદય ભાવ ક્યારેક ક્યારેક આવ્યા વિના રહેતો નથી. અભિપ્રાયમાં હંમેશા હોય છે, ઉદયમાં ક્યારેક ક્યારેક આવ્યા વિના રહેતો જ નથી. અને એની પાછળ સંપૂર્ણપણે નિષ્કામતા હોય છે. એ નિષ્કામતાનું સ્વરૂપ જોઈને નિષ્કારણ કરુણા એને કહે છે, કોઈ કારણ નથી હોતું. એ નિષ્કારણ કરુણા જોઈને જ્ઞાનીનું સ્વરૂપ સમજાય છે અને એમના પ્રત્યે બહુમાન આવે છે, અને એ બહુમાન આવે એનો બેડો પાર થઈ જાય છે. તો જેની પરિણમન હોય એને તો પૂછવાનું કાંઈ રહેતું નથી, એમ કેવું છે એમ. તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિશંકતાથી આરાધન કરવું. આરાધન કરવું એટલે અમલીકરણ કરવું, એમ ખાલી સમજવું એમ નહીં પણ અમલીકરણ કરવું. અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે એમ સમજવું. ઉપર જે પહેલું વચન લીધું ને કે માયિક સુખને છોડવું, છોડ્યા વિના તો છૂટકો થવાનો નથી, માયિક સુખ છોડવું એ કંઈ સહેલી વાત નથી, એ પરસેવો ઉતરી જાય એવી વાત છે. કેવી રીતે? કે જીવને અંદરથી આત્મશાંતિ પ્રગટતી નથી ત્યાં સુધી ઈચ્છાનો ભડકો બંધ થવો મુશ્કેલ છે. પૂર્વે પણ એ પ્રકારની ઈચ્છાઓથી જ કર્મબંધન કર્યું છે, એ જ કર્મનો ઉદય આવતા પછી ફરી ઈચ્છાઓ ચાલુ થાય છે અને એ ઈચ્છા શાંત થતી નથી, ઘણી અશાંતિ ઉત્પન્ન કરે છે. પદાર્થનો સંયોગ થાય ત્યારે થોડી મંદ થાય છે, વળી પાછી બીજી ઈચ્છાઓ ચાલુ થઈ જાય છે, અને પદાર્થનો સંયોગ ન થાય તો ઈચ્છા ખૂબ લંબાઈ જાય છે, ઘણી આકુલતા ઉત્પન્ન થઈ જાય છે. આ તો બધાનો અનુભવ છે. હવે એનાથી છૂટવું એ કોઈ બચ્ચાના ખેલ નથી. ત્યારે એક બહુ સુગમ, સહેલો અને સર્વશ્રેષ્ઠ ઉપાય બતાવ્યો કે જો જીવ આજ્ઞામાં એકતાન થાય અથવા સર્વાર્પણ બુદ્ધિએ જ્ઞાનીના શરણની વિનય ઉપાસના કરે તો એને માયિક વાસનાનો અભાવ ચપટી વગાડે એમ કરી શકે. કેટલી સહેલાઈથી કરી શકે? ચપટી વગાડે એવી રીતે કરી શકે, અને નહીતર પરસેવો ઉતરી જાય તો ન થાય. એવી એક અઘરી વાત છે, એને સહેલી કરવાનો ઉપાય બતાવે છે. અને એનું પણ સીધું સાદું કેલ્ક્યુલેશન છે, ગણિત છે, કે જે પરિણામ બાહ્ય પદાર્થની સુખબુદ્ધિથી બાહ્ય પદાર્થ પ્રત્યે અત્યંત ઝૂકેલા છે, એ જ પરિણામ અહીંયા સત્પુરુષ બાજુ અત્યંત ઝૂકી જવાથી ઓલો ઝુકાવ છૂટી જાય છે વગર પ્રયત્ન, એ બાજુના વગર પ્રયત્ન સહજ માત્રમાં. એટલે માયિક વાસનાનો અભાવ આ પ્રકારે થશે એમ સમજાયું છે. પણ એ સમજી શકાય એવી વાત છે, થઈ શકે એવી વાત છે, અને અનુભવ કરવા જેવો વિષય છે. એ બીજું વચનામૃત થયું. ત્રીજું, અનાદિકાળના પરિભ્રમણમાં જુઓ, પરિભ્રમણનો મુદ્દો હાથમાં લીધો હવે કૃપાળુદેવે, કેમ કે મોક્ષના માંગલિક તરીકે આ વચનો લીધા છે ને, મોક્ષ પામવાના મંગળ રૂપે આ વાત લીધી છે. હું કે અનાદિકાળના પરિભ્રમણમાં આ જીવે, એટલે પોતાના જીવે અનંતવાર શાસ્ત્ર શ્રવણ કર્યું છે, શાસ્ત્રોના શાસ્ત્રો સાંભળ્યા છે, વાંચ્યા છે, અનંતવાર વિદ્યા અભ્યાસ કર્યો છે, અનેક પ્રકારની વિદ્યાઓનો અભ્યાસ કર્યો છે, અનંતવાર જીન દીક્ષા લીધી છે, વેપાર ધંધો કુટુંબ પરિવાર છોડીને દીક્ષા લઈને જંગલમાં ચાલ્યો ગયો છે, દિગંબરી દીક્ષા લીધી છે, અનંતવાર, એક વાર નહીં, લાખ કરોડ વાર નહીં, અનંતવાર. આ હકીકત છે, ફેક્ટ છે. કેમ કે જીવ અનંતકાળથી છે, કોઈ ભૂતકાળમાં છેડો નથી, ક્યારે નવો ઉત્પન્ન થયો નથી, એ બાજુ કોઈ છેડો નથી, આ બાજુ ભવિષ્યનો કોઈ છેડો નથી, શાશ્વત પદાર્થ છે. તો ભૂતકાળ કેટલો ગયો એ ગણિત નાનું પડે, બિયોન્ડ મેથેમેટિકમાં આંકડો છે. એટલે અનંતવાર જીન દીક્ષા પણ લીધી છે, અનંતવાર આચાર્ય પણ પ્રાપ્ત થયું છે, સંપ્રદાયનો ગુરુ થયો હોય મોટો, અને બધાનો ઉપદેશ આપ્યા છે, અનંતવાર. માત્ર સત મળ્યા નથી, જ્ઞાની પુરુષ એને મળ્યા નથી, માત્ર સત મળ્યા નથી. ને કદાચ જ્ઞાની પુરુષ મળ્યા હોય, એમ તો યોગ તો અનંતવાર થયો છે, પણ સત સુણ્યું નથી. જે રીતે એને સત સાંભળવું જોઈએ, એટલે સત એટલે આત્મકલ્યાણ, શાશ્વત આત્મકલ્યાણ થાય એવી જે વાત શ્રવણ થવી, એને સત્શ્રવણ કહેવામાં આવે છે. શું કેમ, સત એટલે શાશ્વત રહેવું તે, આત્મકલ્યાણનું શાશ્વત રહેવું તે. લેશે ને, બધું લે છે, સત સત સુણ્યું નથી અને સત શ્રદ્ધું નથી, તો પ્રીતિ ભક્તિ થી આવે ને શ્રદ્ધા થવાનો તો પ્રશ્ન રહેતો નથી. અને એ મળીએ, એ શૂણે ને એ શ્રદ્ધે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે, અંદરથી આત્મા પછી મોક્ષનો ભણકારો આવી જશે. જો સત મળશે, મળ્યું ક્યારે કહેવાય, કે જ્યારે એનો કાંઈ પણ યત્કિંચિત લાભ થાય ત્યારે, નહીતર તો મળ્યું ન મળ્યું, બે સરખું થયું ને, એ તો એ સત મળે, એ શૂણે, સાંભળ્યું ક્યારે કહેવાય, પરિણમવાને કોઈ દિશામાં આગળ વધે ત્યારે. અને એ શ્રદ્ધે જ, ખાલી બુદ્ધિથી નહીં પણ યથાર્થ પ્રકારે એની શ્રદ્ધાથી જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે, ત્યારે આ આત્મા અનંત પરિભ્રમણથી છૂટી જવાનો છે એવો એને ભણકાર થશે. એ ભણકારો સાચો ભણકારો છે, ખોટો નથી, કેમ કે આત્મા સાચો છે, આત્મા સત સ્વરૂપ છે, અને એ સતમાંથી આવેલો ભણકારો એ પણ એક સતનો જ અંશ છે. આત્મામાંથી આવેલો ભણકારો એક સતનો અંશ હોવાથી એ ભણકાર સાચો છે, અને એ ભણકાર મોમુક્ષુની ભૂમિકામાં આવે છે. ગુરુદેવ એમ કહેતા કે આ એક એવી વાત અત્યારે ચાલે છે, એવી વાત ચાલે છે કે જો જીવને યથાર્થ પ્રકારે સમજાય તો એને મોક્ષના ભણકારા વાગે અંદરથી, એમ કહેતા, એને મોક્ષના ભણકારા અંદરથી આવે. મોક્ષના ભણકારા આવે એનો અર્થ શું, કે એને સત મળ્યા, એને સત શૃણ્યું અને એને સત શ્રદ્ધું, એમ થયું, આવી ગયો મોક્ષનો ભણકાર. શ્રદ્ધા એટલે ઓલો સમ્યક દર્શન, શ્રદ્ધું એટલે એને પાકું થઈ ગયું કે આ જ સત છે, આ સિવાય બીજી કોઈ વાત છે નહીં, આ એક જ પ્રકાર છે, બીજો કોઈ પ્રકાર નથી. એટલે એની રુચિ પણ એવી હોય છે, એ રુચિને કારણે એ ભણકારો આવે છે, અને એ ભણકારો આવે ત્યારે એને મોક્ષ વિશેષ દૂર નથી એ વાત જે 569માં લીધી છે એ વાત બરાબર સ્પષ્ટ થાય છે. એટલે શાસ્ત્ર શ્રવણ, વિદ્યાભ્યાસ, જીન દીક્ષા એટલે ત્યાગ, ત્યાં તો બધો ત્યાગ થઈ ગયો ને દીક્ષામાં તો, અને ઉપદેશ આપી શકે એવો જ્ઞાનનો ક્ષયોપશમ આચાર્ય પણ આમાં એ છે, બધું લીધું. આ બધું ભૂલવાળો પણ થઈ શકે છે એમ કેવું છે. શું છે? આ બધું ભૂલવાળું પણ થઈ શકે છે અને ભૂલવાળું ન થાય એની તકેદારી રાખવાની છે. કહેવાય છે બધા ધર્મ સાધન, પણ એ ધર્મ સાધન યથાર્થ પ્રકારે થાય તો સાધન છે, ને નહીતર એ જ બાધન છે, એ જ બંધના કારણ છે. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય. સત સાધન સમજો ને ત્યાં બંધન શું જાય. વિશ દોરામાં લીધું છે, એમાં પણ સત્પુરુષનું મહત્વ ઘણું ગાયું છે. એની અંદર પણ સત્પુરુષનું મહત્વ ઘણું ગાયું છે. હે, આ બધા દોરાનું કેન્દ્રમાં એ જ વાત છે. અનંતકાળથી આચર્યો વિના ભાન ભગવાન, સેવાને સદગુરુ સંતને મૂક્યુંને અભિમાન. શ્રેવિના સાધન કર્યા અનેક, પારણ તેથી પામ્યો ઉગ્યો અંશ વિવેક. વિવેક વગર સાધન કર્યા એમ કે એક અંશે વિવેક ઉગ્યો નથી. સાધન ભલે બધે કર્યા પણ એક અંશે પણ વિવેક નથી ઉગ્યો, એટલે એમને લીધી છે. કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવો એ વાત એમને 76 નંબરના પત્રમાં જોરથી લીધી છે. જરા બહુ શરૂઆતમાં એ વાત તો કરી ગયા, અહીંયા ફરીને એ વાત જરા બીજી ઢબથી લીધી છે. છોતેર છે ને, બીજું કાંઈ શોધમાં, બહુ પ્રસિદ્ધ વચનામૃત છે એમનું. બીજું કાંઈ શોધમાં, માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ. આ સમર્પણનો વિષય અહીંયા પણ દીધો છે. વર્તો જા, પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. આ ગેરંટી, દસ્તાવેજમાં ગેરંટી કરે આપે છે ને, ગેરંટર તરીકે ઉભા રહ્યા છે પોતે, મોક્ષના ગેરંટર. એમને ખબર છે કે આ કાંઈ મોક્ષ લેવા મારી પાસે આવવાનો નથી, અને પોતાને જ અંદરથી ફણકાર આવી જવાના છે કે હવે મારો મોક્ષ નજીક નક્કી થઈ જવાનો છે. એ વાત એનો આત્મા જ એને સાક્ષી પૂરે છે, એ પોતાને ખબર છે, એટલે ગેરંટર તરીકે સહી કરી દીધી છે. બેંકમાં લીએ છે ને ગેરંટી, કોઈ માણસ લોન લે તો બીજા માણસ એક બે જણાને ગેરંટર તરીકે રાખે કે એ ન ભરે તો તમારે ભરી દેવાના. એમ કીધું મોક્ષ ન મળે તો મારી પાસેથી લઈ જજે. એટલે સર્વાર્પણપણાનું ફળ મોક્ષ છે. જેનું ફળ મોક્ષ હોય એમ સમજાય એને સર્વાર્પણપણું આવ્યા વિના. સીધી સાધી વાત છે. અહીં સુધી રાખી, પછી બે વચના પર છે પાછળ લઈશું.